આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓ પીડીઆરના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. બંને દેશોના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની 6 સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરાયા. નેશનલ કોન્ફરન્સ એનસીના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તમિલનાડુના કાવરપેટ્ટઈમાં ગઈકાલે રાત્રે એક પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાતા 16 લોકો ઘાયલ, કોઈ જાનહાનિ નહીં. દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી. અને ભારત બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 મેચ આજે સાંજે હૈદરાબાદ ખાતે રમાશે. ભારત અને લાઓ પીડીઆરએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની 6 સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્ચિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ પીડીઆરના પ્રધાનમંત્રી સોને ક્સાય સિફાન્ડોને વિયાંગચંગ ખાતે મંત્રણા કરી હતી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ આસિયાન શિખર બેઠક અને પૂર્વ એશિયા શિખર બેઠકના સફળ આયોજન માટે શ્રી સિફાન્ડોનને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડના પ્રધાનમંત્રી પી શિન વાત્રા સાથે પણ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી હતી. અગાઉ વિયંગચાંગ ખાતે યોજાયેલી પૂર્વ એશિયાઈ શિખર બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ પ્રશાંત વિસ્તારને શાંતિ અને સમૃદ્ધિવાળો વિસ્તાર બનાવવા, મુક્ત, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમ આધારિત ક્ષેત્ર બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ વિશ્વના કેટલાક સ્થળોએ ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વિસ્તારવાદ નહીં પણ વિકાસને મહત્વ આપવું જોઈએ. હાલમાં ચાલી રહેલા આ સંઘર્ષો વિકાસશીલ દેશો ઉપર નકારાત્મક અસરો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક દેશની એકતા, સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થવું જોઈએ. તેમણે સંઘર્ષનો ઉકેલ મેળવવા રાજદ્વારી પ્રયાસ અને મંત્રણાને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. આતંકવાદને વૈશ્વિક શાંતિ સામેનો મુખ્ય પડકાર ગણાવી શ્રી મોદીએ આતંકવાદનો સામનો સાથે મળીને કરવા સૌને અનુરોધ કર્યો હતો. લાઓસની 2 દિવસની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે દિલ્હી પાછા ફર્યા છે. નેશનલ કોન્ફરન્સ એનસીના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા ગઈકાલે શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મળ્યા હતા અને તેમણે આ સંબંધમાં એક પત્ર આપ્યો હતો. આ પ્રસંગે શ્રી અબ્દુલ્લાએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય સ્વતંત્ર સભ્યો સહિતના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 10 વર્ષના લાંબા સમય બાદ રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ઉપરાજ્યપાલને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમણે શ્રી સિન્હાને શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવા વિનંતી કરી છે. તમિલનાડુના કાવરપેટ્ટઈમાં ગઈકાલે રાત્રે એક પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાતા ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા, જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. અથડામણ બાદ ઓછામાં ઓછા 12 થી 13 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં ગુમ્મીડીપુંડી નજીક કાવરપેટ્ટઈ ખાતે બની હતી, જ્યારે મૈસૂર દરભંગા બાગમતી એક્સપ્રેસ પોનેરીમાંથી પસાર થઈ રહી હતી. ટ્રેન લૂપ લાઇનમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. 30 એનડીઆરએફના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને અધિકારીઓને સારવાર લઈ રહેલા લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિએ હોસ્પિટલોમાં ઘાયલોને મળીને તેમની સારવાર વિશે પૂછપરછ કરી હતી. અન્ય મુસાફરો માટે બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13,57,000 કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે. તેમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યક્તિગત આવકવેરો અને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ કરનો સમાવેશ થાય છે. વિભાગે ગઇકાલ સુધીમાં 2,31,000 કરોડ રૂપિયાથી વધુના રિફંડ પણ જારી કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ચોખ્ખા પ્રત્યક્ષ કર મેળવવામાં 18% વધુની નોંધપાત્ર વધારો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ યોજના હેઠળ રૂફટોપ સોલાર એનર્જી ટેકનોલોજી બિઝનેસ મોડલ અને એકીકૃત ટેકનોલોજી નવીન યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ નવા વિચારોને આગળ ધપાવવામાં સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ઉદ્યોગોને સમર્થન આપવાનો છે, જેમાં રૂફટોપ સોલાર એનર્જીને ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ સાથે જોડવા જેવી ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય સૌર ઉર્જા સંસ્થા આ નવીન પ્રોજેક્ટના અમલીકરણ એજન્સી તરીકે કામ કરશે. પસંદ કરાયેલી યોજનાના ખર્ચના 60% અથવા 30 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી. દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અને દુર્ગાપૂજાના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશામાં કહ્યું કે આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ગૌરવ, કર્તવ્ય પ્રત્યે અડગતા, સદાચાર, નમ્રતા અને ન્યાય માટે સંઘર્ષના આ તહેવાર સાથે ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ જોડાયેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે આસ્થા અને ઉત્સાહનો આ તહેવાર બધા માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આરએસએસના વડા ડોક્ટર મોહન ભાગવત આ વાર્ષિક સમારોહમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન તથા ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહેશે. આ પ્રસંગે સંસ્થાના સભ્યો પગપાળા પદયાત્રા કરશે. 68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. ઓક્ટોબર 1956માં વિજયાદશમીના અવસર પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુરની દીક્ષાભૂમિ ખાતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0 આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું, જ્યારે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જાનુ પરમાર.
અને નબળા કર્મચારીઓને કાઢી મૂકો મોદી. રાજસ્થાન પત્રિકા લખે છે કે કર્મીઓ કે મૂલ્યાંકન કા આદેશ ભ્રષ્ટ ઓર કામ ચોર હોંગે રિટાયર. રતન ટાટા બાદ ટાટા સામ્રાજ્યના સંચાલન અંગે નવ ગુજરાત સમય લખે છે. હવે ટાટાનું 165 અબજ ડોલરનું સામ્રાજ્ય નોયલ ટાટાના હાથમાં.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓ પીડીઆરના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. બંને દેશોના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની 6 સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરાયા. અને નેશનલ કોન્ફરન્સ એનસીના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.